બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એ વિચારણા જે થાય છે એ વિચારણા સુખદાયી થાય છે. ત્યાં સુધી બોધ મળે છે, વિચારણા કદાચ પ્રગટ થતી હશે એ સુખદાયી નથી, દુઃખદાયી છે. પોતાની પાત્રતા વિના મળેલો બોધ એનું પરિણમન યથાર્થ ન થવાને કારણે વિપરીતપણામાં પરિણમે છે. અહીંયા તો કહ્યું છે કે સદગુરુ બોધ સુહાય શબ્દ છે, સુહાય શોભે. કૃપાળુ દેવે લખ્યું કે એવા મુમુક્ષુના ત્યાગ વૈરાગ્ય હોય એની વર્તનમાં એવો ફેરફાર આવે, એની દશામાં એવું પરિવર્તન આવે કે તો કોઈ ત્રાહિત માણસ એને જોઈને કહે કે આને કોઈ જ્ઞાની ગુરુનો ભેટો થયો લાગે છે, આને કોઈ મળ્યો છે. જે પુરુષ એ જરૂર કોઈ ભેદી પુરુષ છે, આત્મત્વના ભેદને પામનારા પુરુષનો કોઈ આને મળ્યો છે. ફેર પડી જાય પ્રભુશ્રીના જીવનની અંદર જે બદલ આવ્યો. હરકચંદજી મહારાજ કહેતા કે પહેલા તો બહુ કહેતો હતો પણ હમણાં કઈ બોલતો નથી, હમણાં કઈ બોલતો નથી, શાંત ઉપશમ થઈ જાય છે, બધા જ કષાય ભાવો અને ચિંતા એટલી બધી જબરજસ્ત ઊભી થાય છે કે હું ક્યારે છૂટીશ, અમારા પરિભ્રમણનો અંત ક્યારે આવશે, અનંતકાળથી અમે રખડીએ છીએ. હે પ્રભુ, આવા મળ્યા છે તો આવો ભેદી પુરુષ કોઈ મળે, જન્મ જન્માંતરનો કોઈ યોગી મળે અને એના બોધના બે વચનો આવે, અંદરથી આર પાર ને ઓતપ્રોત ઉતરી જાય, રોમે રોમની અંદર એનું સત પ્રગટતું જાય. સદગુરુ બોધ સુહાય, અને તે બોધે સુવિચારણા, અને પોતાની સુવિચારણા પ્રગટે, અને પોતાની સુવિચારણામાં મારે હવે શું કરવું અને શું ન કરવું, હવે રાગ દ્વેષ કરવા કે ન કરવા કોઈ પ્રશ્ન જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે આ સુવિચારણાની તાકાત કેટલી છે, પાત્રતા થયે સદગુરુનો બોધ મળે, એની જે પાત્રતા થયે સદગુરુનો બોધ મળે એમાંથી ઉત્પન્ન થતી સુવિચારણા એની તાકાત કેટલી. જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થયે પામે પદ નિર્વાણ. ભાઈ, સદગુરુનો બોધ મેળો અને સુવિચારણા થઈ, આ સુવિચારણાની તાકાત કેટલી. તો આ પોતાની જ સુવિચારણામાંથી એને નિજ જ્ઞાન પ્રગટે છે, નિજ જ્ઞાન પ્રગટે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા રાખું કે પરહરું, આ નિજ જ્ઞાન પ્રગટ્યું. અને એ નિજ જ્ઞાન પ્રગટતા એને જગતની વડગણા પ્રત્યેની જે મોહાશક્તિ હતી, જે મોહાશક્તિ જ એને આ જગત સાથે જોડી રાખતી હતી, એ કહે છે કે જ્યાં પ્રગટે નિજ જ્ઞાન, અને જે જ્ઞાને ક્ષય મોહ થઈ. મોહનો ક્ષય કયા જ્ઞાનથી થાય? પુસ્તકના જ્ઞાનથી થાય, પદાર્થના જ્ઞાનથી થાય, જગતના જ્ઞાનથી થાય? નહીં, નિજ જ્ઞાનથી. જ્યાં નિજ જ્ઞાન થયું કે હું કોણ છું, મોહનો ક્ષય થયો, અને જ્યાં મોહનો ક્ષય થયો ત્યાં નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. ક્રમ બરોબર ધ્યાનમાં લેવો, માર્ગને સંક્ષેપ શૈલીમાં આ પુરુષે આપ્યો છે. આપણા પુરુષાર્થને એમણે ઘણો અસરકારી અને ટૂંકો બનાવી દીધો છે. આ સદગુરુનું શરણ એવું છે કે આપણને અલ્પ પ્રયાસે એનું યોગ બળ અને એનું બોધ બળ આપણને આપણા માર્ગને બહુ ટૂંકો કરી દેશે. એટલે એણે કહ્યું કે આ સુવિચારણાથી આ મોહની એનો ક્ષય કેવી રીતે કરવો, કેટલું બધું મોટું જ્ઞાન કામ છે. એ સર્વ પ્રકારની મોહાશક્તિનો ક્ષય કરવા માટે જો સદગુરુનો બોધ પ્રાપ્ત થાય અને એમાંથી સુવિચારણા ક્યારે પ્રગટે, પોતાની ભૂમિકા હોય તો. તો સર્વપ્રથમ મુમુક્ષુતાની ભૂમિકા, બોધ બીજ યોગ્ય ભૂમિકા, અને પછી બોધની પ્રાપ્તિ. આપણે ત્યાં સમ્યક દર્શનની અંદર કહ્યું છે કે દેશના લબ્ધિ વિના સમ્યક દર્શન ન થાય, એને દેશના લબ્ધિ થવી જ જોઈએ. એ દેશના લબ્ધિ છે એ યોગ્ય પાત્રતા વિના આપણને ઘણીવાર થઈ છે, કહે છે જ્ઞાનીઓ કે તીર્થંકરના સમવર્ષણમાં જઈ આવેલો આ જીવ હજી અનંત સંસાર રખડે છે. કારણ બોધ હતો, બોધ પૂર્ણ હતો, પૂર્ણ પુરુષનો હતો, પણ આપણી પાત્રતા ત્યારે થઈ નહોતી. કૃપાળુદેવ એક પત્રમાં પ્રશ્ન કર્યો છે કે અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી, નહીં તો આ દશા ન હોય. શું જવાબ દેવો છે આપણે વિચાર કરીને? સત્પાત્રતા થઈ નથી એ કે સત્પુરુષ મળ્યા નથી, જવાબ શું દેશું આપણે? આપણે એમ કહેશું ક્યાં છે સત્પુરુષ એમ. અને અત્યારે તો આપણને આવું બહુ જવાબ આવડી ગયા છે, ક્યાંય સત્પુરુષ નાખી દેતા ક્યાંય મળતા નથી. પણ સત્પુરુષ ક્યાં એવી કોમોડિટી હતી કે તને ગમે ત્યાં માર્ટમાં મળી જાય કે ગમે ત્યાં તું મોલમાં જાત તને સત્પુરુષ મળે? ભાઈ, સત્પુરુષ મળ્યા નથી કેમાં? આ ભૂમિ સત્પુરુષ વિહોણી ક્યારેય નથી. કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષ ન હોય તો આ સૂર્ય કેને માટે ઉગે છે અને આ મેઘ વર્ષા કેના માટે થાય છે? કયા પરિબળો કામ કરે છે? સતના આધારે આ સતનું આખું ચાલે છે, સૃષ્ટિનું તંત્ર. સત્પુરુષ છે, સત્પુરુષ હતા, સત્પુરુષ થશે. મુશ્કેલી ક્યાં છે? સત્પાત્રતા નથી, હતી નહીં, છે નહીં, થશે કે નહીં ખબર નથી. પણ એ થયા વિના પેલું એક ફેક્ટર છે સત્પુરુષનું, એ ત્રિકાણ છે. સતની વ્યાખ્યા જ એવી છે કે જેનું ત્રિકાળ હોવાપણું તેનું નામ સત, જેનું ત્રિકાળ હોવાપણું તેનું નામ સત. આ સત છે, પણ પાત્રતાની વ્યાખ્યા એવી નથી કે ત્રિકાળ હોવાપણું. જે પાત્રતા નિર્મિત કરવી પડે છે, જે પાત્રતા ઉત્પન્ન કરવી પડે છે, જે પાત્રતાનું સર્જન કરવું પડે છે, એની ભૂમિકા તૈયાર કરવી પડે છે. કૃપાળુદેવે કહ્યું કે મુમુક્ષુતા એ એટલે બોધ બીજ યોગ્ય ભૂમિકા જીવની. આ જીવને મનુષ્ય દેહ અનંતવાર મળ્યો, બોધ બીજ યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ. આ જીવ અનેક વાર અનેક સત્પુરુષના સમાગમમાં આવ્યો હશે, બોધબીજ યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. અને બોધબીજ યોગ્ય ભૂમિકા એટલે મુમુક્ષુતા, જે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરે. આવું જેને મૂંઝન છે, જેને આ પ્રકારનું મૂંઝવણ થઈ છે અને જેને ટાળવા માટેની જેની ઈચ્છા છે, મૂંઝણ હોય અને એની કંઈ ચિંતા ન હોય તો પણ હજી એક તત્વ ખૂટે છે, એક મોક્ષને વિશે જ યત્ન કરવો. આવી જ્યારે જીવની સ્થિતિ થાય, આ મુમુક્ષુતાનો પહેલો અર્થ છે. આપણે જ્યારે મુમુક્ષુ છીએ ત્યારે વારંવાર આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિની મૂંઝવણ આપણને ખરી? આ પહેલો પ્રશ્ન. સર્વ પ્રકાર ભૂલશો નહીં પાછો, બાકી તો પાછું મૂંઝવણનું લિસ્ટ કરવા બેસો કે મને આની મૂંઝવણ છે, મને આની મૂંઝવણ છે. એ બધી સંસારની છે, સર્વ પ્રકારની, એમાં એક કઈ બાદ ન થાય. પછી બીજો પ્રશ્ન કે એક મોક્ષને વિશે યત્ન કરવો એવું ખરું? કામ એક આત્માર્થનું એવું ખરું? માત્ર મોક્ષ અભિલાષ એવું ખરું? જો આ બેના જવાબની અંદર હકાર આવે, પોઝિટિવ આવે, કન્સ્ટ્રક્ટિવ આવે, એફર્મેટિવ આવે અને આપણી પોઝિશન એસર્ટિવ હોય તો સમજી લેવું કે આપણે મોક્ષ માર્ગના પ્રયાણ માટે તૈયાર છીએ. જો કોઈ સત્પુરુષનો યોગ બાજે તો જરૂર આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ. આત્મકલ્યાણ માટેની, મોક્ષની પ્રાપ્તિ માટેની સર્વપ્રથમ ભૂમિકા એ મુમુક્ષુપણું છે. આ મુમુક્ષુપણું જીવમાં આવવું જોઈએ અને એ મુમુક્ષુપણાનું જે લક્ષણ છે એ જગતની આસક્તિથી મૂંઝવણ હોવું જોઈએ અને એની મુક્તિ માટેનો એનો યત્ન હોવો જોઈએ. માત્ર મૂંઝવણ ન ચાલે અને માત્ર મૂંઝવણ વિનાનો યત્ન ન ચાલે. મૂંઝાયો નથી ને મોક્ષ માટે પ્રયત્ન કરે છે, શેના માટે કરે છે? અર્જ જોઈએ, ગરજ જેને આપણે કહીએ, આ ગરજના સોદા છે. ગરજ નથી આપણને મોક્ષની, ગરજ હોવી જોઈએ. એન્ડ ધેટ અર્જ કમ્સ ફ્રોમ વિધિન. સ્પિરિચ્યુઅલ જે આપણે જેને કહીએ, એક ડિઝાયર, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. ઇટ ઇઝ એ ઇન્ટરનલ પ્રેશર. આપણને આ ઇન્ટરનલ પ્રેશર આવવું જોઈએ, બહારનું પિયર પ્રેશર નહીં, આ પ્રેશર ઇન્ટરનલ હોવું જોઈએ. આ મુમુક્ષુતાનું પહેલું લક્ષણ છે, જેને આવું અંદરથી દબાણ આવે છે કે હવે જીવ, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. ધીસ ઇઝ ફ્રોમ વિધિન, સ્ટોપ. હે જીવ, હવે બહુ થયું, બસ બહુ થયું. સંસાર અનંતકાળથી ભોગવો, સંસારના બધા રૂપ ભોગવી લીધા. સંસારનું કોઈ સ્વરૂપ એવું નથી કે જે આ જીવે ભોગવ્યું ન હોય. ખૂબ સમજવા જેવું છે. ચક્રવર્તીપણું આ જીવે ભોગવ્યું છે કે નહીં? તો કે થયો છે. નૃપતિ થયો છે, ઇન્દ્ર થયો છે, દેવ થયો છે, નારકીમાં ગયો છે, નરક નિગોદમાં અનંતકાળ સુધી રહ્યો છે, તિર્યંચના દુઃખો ભોગવ્યા છે, મનુષ્ય તરીકે પણ એટલી વાર જન્મ્યો છે. સંસારની કોઈ અવસ્થા નથી કે જે આ જીવે એ અવસ્થા ભોગવી ન હોય, એ અવસ્થા ભોગવી ન હોય. એ વિચાર કરતા, પોતાના અનંત પરિભ્રમણનો વિચાર કરતા એને એમ થાય કે બસ હવે બહુ થયું, ધસ ફાર એન્ડ નો ફર્ધર. હવે આ સંસારની યાત્રામાં આગળ વધવું નથી, બને તો માર્ગ ટૂંકાવવો છે, અને જેટલો બને એટલો જલ્દી ટૂંકાવવો છે. જેને આવી મૂંઝવણ થાય એને માર્ગના પુરુષાર્થમાં તીવ્રતા જાગે, આવી તીવ્રતા જાગે. એ તીવ્ર મુમુક્ષુતાનું કૃપાળુદેવે લખ્યું છે કે તીવ્ર મુમુક્ષુતા તો અમે એને કહીએ કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં પ્રવર્તવું. કેટલી જબરજસ્ત વાત મૂકી છે, અનન્ય પ્રેમે ક્ષણે ક્ષણે. પણ એ વાત તો આપણા માટે દૂર છે, આપણે તીવ્ર મુમુક્ષુતાને બાજુ ઉપર રાખીશું. મુમુક્ષુતા વિશે જેટલું બને એટલું વિચારણા કરીશું. આજે મુમુક્ષુતાના અર્થની ભૂમિકા, કે મુમુક્ષુતા એટલે બોધબીજ યોગ્ય ભૂમિકા, અને એ ભૂમિકા પ્રાપ્ત થવા માટે જીવની આંતરિક અવસ્થામાં જગતની મોહાશક્તિથી મૂંઝવણ, અને બીજી વાત એટલે કે મોક્ષ વિશેનો, એક મોક્ષ વિશેનો જ યત્નો. આ આંતરિક મનોદશા આપણી, અથવા આપણી માનસિકતા, આ મુમુક્ષુતાનો અર્થ છે. આવી માનસિકતા આપણી ઉત્પન્ન થઈએ, આ મુમુક્ષુપણું આપણામાં આવે છે. અને મુમુક્ષુપણું પ્રાપ્ત કર્યા વિના આપણી મોક્ષ સાધનાનો કોઈ પ્રારંભ થતો નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. જીવન તો આપણું ચાલ્યું જાય છે, અને એના આધાર ઉપર એક પદ ફરીથી હું અત્યારે લેવડાવું છું.
જૈન સેન્ટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા, મુમુક્ષુ મંડળ, પર્યુષણ મહાપર્વ, શુક્રવાર, ઓગસ્ટ 17, 2001, બપોરનો સ્વાધ્યાય. વિષય: મુમુક્ષુતા ઉત્પન્ન સાથી થાય. સ્વાધ્યાયકાર શ્રી વસંતભાઈ ખોખાણી, રાજકોટ.
ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયં તે યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ, મંગલમ સાધવ સર્વે, જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુર્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ મહાદેવ્યાકક્ષિરત્નં શબ્દજેતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં
મોક્ષ મેળવવા માટે મુમુક્ષુતા ઉત્પન્ન કરવી પડે. મુમુક્ષુ થયા વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. મોક્ષની જે ઈચ્છે છે અને મોક્ષ માટે જે પ્રયત્નશીલ છે તે મુમુક્ષુ છે. કૃપાળુ દેવે મુમુક્ષુનો અર્થ બતાવતા ગઈકાલે આપણે વિચારણા કરી, એમાં કહ્યું કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરે તેનું નામ મુમુક્ષુતા છે. બે પાસા થયા, જગતની મોહાશક્તિથી મૂંઝવણ થવી આ પહેલું પાસું, અને બીજું પાસું એક મોક્ષને વિશે જ યત્ન કરવો. માત્ર મોક્ષ અભિલાષ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આવી અવસ્થા જ્યારે જીવની થાય છે અને એ અવસ્થા જીવને મૂંઝવણમાંથી આવે છે. મૂંઝવણ થવી જોઈએ, સંસારની અંદર મૂંઝવણ થવી જોઈએ. આપણને સંસારની મૂંઝવણ નથી, સંસારમાં મૂંઝવણ છે. જ્યારે સંસારની મૂંઝવણ થશે ત્યારે મુક્તિના માર્ગ માટેની પ્રયત્નની દિશા શરૂ થશે. અત્યારે તો સંસારમાં મૂંઝવણ છે કે જુઓ ને, હમણાં સ્લો ઇકોનોમિક્સ છે, એ મૂંઝવણ સંસારમાં મૂંઝવણ છે, સંસારની મૂંઝવણ નથી. હમણાં તો આવું છે, જરા આમ થયું છે, તેમ થયું છે. સ્થિતિ પરિસ્થિતિ, અનુકૂળતા પ્રતિકૂળતા, ઇષ્ટ અનિષ્ટ, આ પ્રકારના સંજોગોનો વિચાર, આ બધી સંસારગત મૂંઝવણો છે. જ્ઞાની કહે છે કે આવું મૂંઝવણ જીવનું અનંતકાળનું મૂંઝવણ ટાળવાનું છે. એને તો આવા અનેક પ્રકારના મૂંઝવણો કર્યા જ કર્યા છે, પણ આ મૂંઝવણની પરંપરા જો એને કાઢવી હશે તો એકમાત્ર જન્મ જરા મરણાદિથી રહિત એવું પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ મોક્ષ પુરુષાર્થ કરવો પડે, અને મોક્ષ પુરુષાર્થ કરનાર જીવની પ્રથમ ભૂમિકા એ મુમુક્ષુ ભૂમિકા છે. સવારના વિષયમાં મુનિની ભૂમિકામાં આપી છે, ઈચ્છે છે યોગીજન, એ મૂળ પદ શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ યોગીની ભૂમિકામાં ગયો છે. સર્વ બાહ્ય પરિણતિથી એ વિમુખ થઈને અંતર પરિણતિની અંદર સ્થિત થયો છે, એ યોગીની ભૂમિકા. એ છેલ્લી અવસ્થા છે સાધનાની, અને આ પ્રાથમિક અવસ્થા છે. આ અવસ્થા છે એ મુમુક્ષુની અવસ્થા છે. મોક્ષ માર્ગનો પ્રારંભ મુમુક્ષુતાથી થાય છે. આ મુમુક્ષુતાનો અર્થ અને વ્યાખ્યા વિશે ગઈકાલે આપણે પરમ કૃપાળુ દેવના વચનો ઉપરથી થોડો વિચાર કર્યો. આજે એનું બીજું સૂત્ર છે. બીજું સૂત્ર છે મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય. અર્થ તો સમજાણો કે જગતની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે યત્ન કરે તેનું નામ મુમુક્ષુતા. પત્રાંક 254. મુમુક્ષુતા એટલે બોધબીજ યોગ્ય ભૂમિકા. જ્યાં સુધી બોધબીજ યોગ્ય ભૂમિકાનું નિર્માણ ન થાય ત્યાં સુધી, બોધ પ્રાપ્ત થાય તો પણ બોધ પરિણમતો નથી, અને બોધના પરિણમન ભયા વિના કોઈ દશા બદલાતી નથી, અને દશા બદલાયા વિના કોઈ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. વાત એ વાત છે અને દશા એ દશા છે. જગતના જીવોને ધર્મની વાત કરવી ગમે છે દશા નથી ગમતી. આપણે વાત જોઈએ છીએ, પરમાર્થની વાત જોઈએ છીએ, પણ દશા જોઈતી નથી. અહીંયા તો દશા નિર્માણ કરવાની વાત છે, એ દશા જીવની બદલાવી જોઈએ. એ દશા બદલાવા માટે થઈ અને મુમુક્ષુતાની વાત પરમ કૃપાળુદેવે કહ્યું કે બોધ બીજ યોગ્ય ભૂમિકા પાત્રે પ્રભુતા પ્રગટે, પણ જો પાત્રતા નહીં હોય તો પ્રભુતા પ્રગટવા માટેનો કોઈ અવકાશ જ નથી. મારામાં પ્રભુતા છે, હું સ્વયં પ્રભુ છું, પણ એને માટેની પાત્રતા, મારે પ્રભુતા પ્રગટાવવા માટેની પાત્રતા કરવી પડશે. એટલે ક્ષેત્ર વિશુદ્ધિ જ્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી એક ક્ષેત્રમાં મેઘની વર્ષા થાય તો પણ જેમ કોઈ પણ ધન ધાન્ય ફળ ફળાદીની ઉત્પત્તિ થતી નથી, એમ આ જીવના જીવનની અંદર બોધબીજ યોગ્ય ભૂમિકા ન થાય ત્યાં સુધી તીર્થંકરના બોધની, પરમાર્થ બોધની વર્ષામાં જીવ નાય તો પણ એમાં કંઈ ફેર પડે એમ નથી. હમણાં આપણે બૃહદ આલોચનાની અંદર એક છેલ્લી ગાથામાં બહુ સરસ કહ્યું કે હું મગસેલીઓ રહ્યો, હું કઈ એવો મગસેલીઓ પથ્થર ભીંજાતો નથી. કહે છે કે એક એવો પથ્થરની જાત આવે છે, એને મગસેલીઓ પથ્થર કહે છે જ્ઞાની. એ મગસેલીઓ પથ્થર એવો હોય કે એને ગંગાના પાણી જે સતત નિરંતર વહે છે, અસ્ખલિત જેની ધારા છે, એવી ગંગોત્રીના મૂળમાં એને નાખ્યો હોય અને 12 વર્ષ પછી કાઢીને જો એને તોડવામાં આવે હથોડી મારીને તો કોરો ધાકડ હોય, અંદર પાણી તો ન હોય, ભેજે ન હોય, જરાય ભીનો ન હોય, એવો ને એવો કોરો ધાકડ હોય. આને મગસીલીઓ પથ્થર કહે છે કે એક પણ અંદર કોઈ પણ જાતનું અંદર ભેજ, પાણીનો ભેજ કે પાણીની અસર પણ અંદર જાય નહીં. આપણે મગસીલીયા પથ્થર જેવા થઈ ગયા છે. હું મગસેલીઓ રહ્યો કહું, પ્રભુને કહે છે કે પ્રભુ પરમાર્થ મેઘની વર્ષા ક્યારેક ચક્રવર જ્ઞાનીઓની, ક્યારેક તીર્થંકરોની, ક્યારેક સત્પુરુષોની આવી અનેક વર્ષાના ધોધ મારા ઉપર પડ્યા છે, પણ તાકાત છે એક બિંદુ અંદર જાય? હું તો વોટરપ્રૂફ કેવો, મગસીલિયા પાણા જેવો વોટરપ્રૂફ થઈને બેઠા છીએ. આપણે તાકાત નથી કોઈ જ્ઞાનીની કે સત્પુરુષની આપણી અંદર બોધને દાખલ કરી શકે. આર્દ્રતા જ્યાં સુધી ન આવે, ભૂમિમાં પણ આર્દ્રપણું ન હોય તો બીજના અંકુર ફૂટતા નથી. બીજ આપણી પાસે ઉત્કૃષ્ટ હોય પણ વરસાદ થયો નથી 2-2 વર્ષ થયા, ધરતી કોરી છે, સુખી છે, એ સુખી ધરતી એટલે આર્દ્રતા નથી, વિનાશ નથી, ભેજ નથી. આ બીજ નાખ્યા પછી કોટા ફૂટશે નહીં, અંકુરો ફૂટશે નહીં. એમ સદગુરુના બોધની વાત કરનારે યાદ રાખવું પડે કે સ્વયંની પાત્રતા જ્યાં સુધી થઈ નથી, બોધ બીજ યોગ્ય ભૂમિકા મારી નથી, ત્યાં સુધી 7 સદગુરુ આપણા માથે બેસે ને તો આપણામાં કઈ પરિવર્તન આવી શકે એમ નથી, શક્ય નથી. અને એટલા જ માટે અનંતકાળના પરિભ્રમણની અંદર કોઈએ એવું સમજવાનું નથી કે આપણને જ્ઞાનીનો યોગ થયો નથી, સત્પુરુષ મળ્યા નથી, તીર્થંકરના સમવસણમાં જઈને આ જીવ પાછો આવ્યો છે એમ પરમ કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં કહ્યું છે. હવે આથી વધારે યોગ કયો જોઈએ? સર્વજ્ઞની સમીપ ગયા છતાં સન્મુખ ન થયો. સર્વજ્ઞની સમીપ જવા છતાં આ જીવ સન્મુખ ન થયો. અને જ્યારે સન્મુખતા આવે છે ત્યારે જીવ ગમે તેવો હોય, રોહિણીયા ચોર જેવો હોય, તો પણ જેવો એ જ્ઞાનીની સન્મુખ થાય એટલે સત્પુરુષની કૃપાનું બળ એના જીવનની અંદર આ બોધનું પરિણમન શરૂ થાય છે. કુપાત્ર સત્પુરુષના યોગથી કેવી રીતે આગળ વધે છે? તો એની કુપાત્રતા તો છે પણ એ સન્મુખ થયો છે. હવે ગોશાળો ભગવાન મહાવીરની સાથે કેટલા વર્ષ રહ્યો, કેટલી સાધના કરી અને મહાવીરની સામો પડ્યો, બધી જગ્યાએ કહ્યું કે ખોટા છે ને, હું સાચો સર્વજ્ઞ છું, હું તીર્થંકર છું. અનેક પ્રકારના પ્રયોગો કર્યા, ભગવાનને અનેક પ્રકારના ઉપસર્ગ આપ્યા ને છેલ્લે તો ભગવાન પાસેથી શીખેલી તેજો લેસ્યા એને ભગવાન ઉપર છોડી, અને છોડ્યા પછી જયારે એ તેજો લેસ્યા પાછી આવે છે અને પોતાના શરીર ઉપર આવીને દાહથી જયારે બળી જાય છે ત્યારે એને અંદરથી આત્મભાન થાય છે, જબકારો થાય છે, ઓહો આ પુરુષ સિદ્ધ પુરુષ એટલે તરત જ દ્રષ્ટિ ફરે છે એની, દ્રષ્ટિ ફરે છે ને ભગવાન મહાવીરનું, એ અંતરથી સ્મરણ શરણ સ્વીકારે છે. મહારાજા શ્રેણી પૂછે છે કે પ્રભુ આ ગોશાળાની કઈ ગતિ થશે કે જેમને આપના ઉપર આ તેજોલેસિયા છોડી અને બે સાધુઓ બળીને ભસ્મ થયા. ભગવાન કહે છે ગોશાળાની સદગતિ થશે અને મારી, શ્રેણિક મહારાજે પૂછે છે મારી કઈ ગતિ થશે, કારણ કે મેં તો જ્યાં સુધી ભગવાન મહાવીરની કુશળતાના સમાચાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રેણિક મહારાજા પોતાની નૌકારસી નથી પાડતા. દસે દિશામાં એના અનુચરો રોજ ફરતા હોય અને સવારના પર્વમાં આવીને કહે કે મહારાજાને ગણિત ખમા, વીર ભગવાન શ્રમણ ભગવાન મહાવીર આ દિશામાં આ ઉદ્યાનમાં ક્ષેમ કુશળ પ્રણે પ્રવર્તે છે એવા સમાચાર મેળા પછી શ્રેણિક મહારાજા પાણીનો પ્યાલો વાપરે છે. એને પૂછે છે કે મારી કઈ ગતિ થશે, તો કે છે નરકની. પ્રભુ તમારા શાસનમાં આવો ન્યાય, તો કે ભાઈ તું આ ધર્મને પામ્યો ત્યાર પહેલા તે આયુષ્યનો અને ગતિનો યોગ બાંધી લીધો છે જે હવે મિથ્યા થઈ શકે એમ નથી, અને આ ગોશાળાએ એને બંધ બાંધવા પહેલા એને પોતાની સમજ આવી ગઈ છે એટલે એણે હવે આ સત્પુરુષનું સરણું મનોમન સ્વીકારી લીધું છે. અને 7 દિવસની સતત એ પ્રકારની એ ધ્યાનની ધારણામાં ગોશાળો પોતાની સદગતિ કરી નાખે છે. વિતરાગ શાસનના ન્યાય, આ જે કર્મના જે અભેદ રહસ્યો છે, આ બધા રહસ્યો એ તો આપણને આ ગુરુ વિના કોણ સમજાવે.
ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ.
પરમાર્થ માર્ગની અંદર બોધનું પરિણમન થવા માટે બોધ બીજ યોગ્ય ભૂમિકાની પરમ આવશ્યકતા છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
ભાઈ આવી ભૂમિકા, આવી દશા, એ જ્યાં સુધી દશા આપણે સાધ્ય ન કરીએ ત્યાં સુધી સદગુરુનો બોધ સુહાતો નથી, કામ આવતો નથી, પરિણામકારી થતો નથી. કારણ કે ઉપાદાન જીવનું હજુ પાક્યું નથી, એ પોતે જ વિમુખ રહેવા માંગે છે. કેવી રીતે બોધ પ્રવેશ કરે, કેવી રીતે પરિણમન થાય, તો પહેલા વહેલા આવશ્યકતા એ છે કે પાત્રતા. કૃપાળુ દેવે મુમુક્ષુઓને પત્રો લખ્યા છે, એમાં કેટલા પત્રો લખ્યા છે કે સર્વપ્રથમ પાત્રતા કેળવો, યોગ્યતા કેળવો. ધર્મ તો મહાત્માને યોગ્ય મળી રહેશે, તમે જો યોગ્યતા તમારામાં હશે તો. આપણામાં યોગ્યતા નહીં હોય, આપણામાં મુમુક્ષુતા નહીં હોય તો મોક્ષનો માર્ગ કોણ આપણને આપી શકે? પાત્રતા એ સર્વપ્રથમ છે, મુમુક્ષુતા એ ભૂમિકા સર્વપ્રથમ ભૂમિકા છે. પરમાર્થ માર્ગની જુદી જુદી ભૂમિકા છે, એમાંની પહેલી ભૂમિકા એ મુમુક્ષુની ભૂમિકા છે. આ મુમુક્ષુતા એને મૂંઝણ છે અને મૂંઝન પછી એ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયેલો જીવ હવે મોક્ષને માટે યત્ન કરે છે. આ એની બોધ બીજ યોગ્ય ભૂમિકા છે કે મારે પ્રયત્ન કરવો છે, મને દિશા આપો, કોઈ મારે ચાલવું છે, હવે કોઈ મને માર્ગ આપો. આવી અંદરની દશા આવે છે એટલે જીવ દિશા માટે દોડે છે. દશા આવ્યા પહેલા દિશા માટે કોઈ જઈ શકતો નથી, કેમ કે અહીંયા તો ગુમરાહ થાય છે. આવી મુમુક્ષુતા જીવમાં કેવી રીતે ઉત્પન્ન થાય, આજે આપણે એ વિષયની વિચારણા કરીશું કે મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય. ગઈકાલે આપણે વિચાર કર્યો મુમુક્ષુતા એટલે શું. કૃપાળુ દેવે હાથ નોંધ 2 બોલ 5 એમાં એક વાક્ય મૂક્યું છે, વિતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય. હે મુમુક્ષુ, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. મુમુક્ષુતા ઉત્પન્ન કરવાનું એકમાત્ર અવલંબન સાધન અહીંયા સદગુરુ કહે છે, વિતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? શું કરવાનું છે? આવા વિતરાગ પુરુષો છે એનો સમાગમ અને એની ઉપાસના. જેમ જેમ જીવ કરતો જાય તેમ તેમ જીવની અંદર મુમુક્ષુતા આવતી જાય. એટલે કહે છે કે વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. વિતરાગ પદ એટલે શું? વિતરાગ પદ બહુ મહત્વનો અહીંયા પ્રશ્ન કૃપાળુદેવે મૂક્યો છે. જીવના અનેક પદ છે, એમાં જીવનું વિતરાગ પદ, વિગત રાગ યસ્યસ, જેના જીવનમાંથી રાગ માત્રનો નાશ થયો છે, આવું પદ એ જે જીવે પ્રાપ્ત કર્યું છે એને વિતરાગ પદ કહે છે. કેવો છે? બધી જ અવસ્થામાં, બધી જ પરિસ્થિતિમાં ન્યારો છે. એક અપેક્ષાએ આત્મસિદ્ધિની એક ગાથામાં કહ્યું છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણા, પ્રગટ રૂપ ચૈતન્યમય. એ ઇંધાણ સદાય છે, વિતરાગ પદનું ઇંધાણ. કેવી રીતે ઓળખવું? સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. જેટલા પ્રમાણમાં જીવમાં વિતરાગતા આવતી જશે તેટલા પ્રમાણમાં એ ગમે તે પ્રકારના સંયોગોમાં, સંજોગોમાં, ઉદયની અંદર હોવા છતાં એનાથી ન્યારો ન્યારો ને ન્યારો જશે. જેમ કમળ જળમાં ઉત્પન્ન થાય, કાદવમાં ઉત્પન્ન થાય, છતાં એ કમળ જળથી ને કાદવથી અલિપ્ત નિર્લેપ ન્યારું જ રહેશે, એવી રીતે એ પુરુષ સંસારમાં હશે, ઉદયમાં હશે, વ્યવહારમાં હશે, ઉપાધિમાં હશે, તો પણ બધી જ અવસ્થાની અંદર એ પોતે પોતાના ભાવથી ન્યારો હશે. આ વિતરાગ પદ પરમ કૃપાળુ દેવે જીવને માર્ગ ન મળવાનું શું કારણ? પત્રાંક 194 અને મુનિશ્રીને લખ્યો છે પત્ર. સર્વસંગ પરિત્યાગી, વિતરાગ માર્ગના ઉઘાને મુપત્તિ જેના હાથમાં છે, 14 વર્ષથી જે દીક્ષિત છે, એણે પ્રશ્ન કર્યો છે કે જીવને માર્ગ ન મળવાનું શું કારણ? એ વારંવાર વિચારજો, અને જો યોગ્ય લાગે તો સાથેનો પત્ર વાંચજો. જ્યારે લાગે કે માર્ગ મળ્યો નથી તો સાથેનું પત્ર, અને કદાચ સાહેબ ન લાગે તો મૂકી દેજો, ડોન્ટ ઓપન, કઈ મુશ્કેલી નથી. એમ આપણી મુમુક્ષુતા જાગે પછી જ આ વચનો વિચારવા. પરમાર્થની ગરજ ન હોય આપણને, મોક્ષની જરૂરત ન હોય તો શ્રીમદ રાજચંદ્ર વચનામૃતને અડકવાની વ્યર્થ પ્રયત્ન કરશો નહીં, બીકોઝ યુ ડોન્ટ નીડ ઇટ. અને આ તો મુમુક્ષુ માટેના છે. ફેલ્ટ નીડ જેને છે, હાડોહાડ જેને લાગ્યું છે કે મારે મુક્તિનો માર્ગ જોઈએ છે, સંસારના પરિભ્રમણમાંથી છૂટવું છે, એને માટે આ છે અવસર.
વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ.
જોજો, આ કલ્યાણ કરે એવું નથી, એકાંત હિતકારી છે, પણ તું સંસારની અપેક્ષાએ આ તારું કલ્યાણ ન કરે. આ હું તો આમાં ગયો ને આશ્રમમાં ગયો ને ફસાઈ ગયો, હવે ધંધો હાલતો નથી, નહીં હાલે. આ તારા સંસારનો નાશ કરવા માટેનું તો ઔષધ છે, ઔષધ બહુ રોગનું છે, તારે હવે જન્મ જન્મ જોઈએ છે ને તારે હજી સંસારની અંદર ઘણું પ્રાપ્ત કરવું છે. કાયર ને પ્રતિકૂળ, મોક્ષનો કાયર છે એને આ પ્રતિકૂળ છે. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? આ વેધક પ્રશ્ન કેટલો પોઇન્ટેડ ક્વેશ્ચન છે, અને પૂછનાર કોણ છે અને સામે કેને પૂછ્યો છે વિચાર તો કરો. 23 વર્ષની ઉંમરના ગ્રસ્થાશ્રમી એક જ્ઞાની પુરુષ વ્યવહારમાં બેઠા છે, ઉદયમાં બેઠા છે, વેપારમાં બેઠા છે, અને મુંબઈની પેઢીમાંથી પત્રો લખે છે, અને ઉપાશ્રયમાં બેઠા છે જે મુનિ, સર્વસંગ પરિત્યાગી છે, વિતરાગના સાધુ છે, રજોહરણ અને મુપત્તિ છે, આસન ઉપર સંથાળો કરીને જે બેસે છે એને કહે છે કે માર્ગ નથી મળ્યો એનું શું કારણ? તો આને માર્ગ કેવો મળ્યો હશે પછી લખાય ને કે એમને લખાય? એ વારંવાર વિચારીને યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. એ વારંવાર વિચારીને, આ સીધે સીધો પત્ર વાંચવાની આજ્ઞા નથી. કારણ એ કે છે કે હાલ તો અમે તમને કંઈ લખી શકીએ કે જણાવી શકીએ એવી અમારી દશા નથી, પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું છે તે લખ્યું છે. અને સાથે એક પત્રની અંદર એને આગળ 86 પત્રમાં આપ્યું છું કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. પરમાર્થ માર્ગ તો આને કહેવાય. આવા આવા પ્રશ્નો વિચારો સત્સંગની અંદર વારંવાર, એના કૌઝ અને ઇફેક્ટ, કૌઝ અને ઇફેક્ટ શું છે? અનંતકાળથી પરિભ્રમણ કરીને માર્ગ ના મળે તો પરિભ્રમણ કેવું? તો કે માર્ગની દિશા નહોતી એવું, લક્ષ્ય નહોતું એવું, મંજિલનો ખબર નહોતી એવું, ઘાંચીને બળદિયા જેવું. તો શું આપણે મહિના છે કે આપણી લાઈફનું બહુ સક્સેસ આપણે થયા? શું સક્સેસ થયું? અમારો જણ જરા વિદેશમાં ગયો, 5 વર્ષમાં ઘણો આગળ વધી ગયો. ક્યાં આગળ વધી ગયો? અરે એટલું પાછું વળવું પડશે, જેટલું આગળ વધ્યો છે એટલું પાછું મરી રહીશ તું. જાજુ આગળ જામાં એમને આંધળી દોટ ક્યાં મૂકી તે? ભાઈ આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એની ચિંતા કર્યા વિના, દ્રઢ થઈને ઝુર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. પૂર્વે થયું નથી, ભવિષ્યકાળે થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, કૃપાળુદેવ લખે, અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સગડાએ એ જ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું? એમાં એને ઓળખાણ આપી છે વિતરાગ પુરુષની, જે આની અંદર ચાવી આપી દીધી કે માર્ગ ન મળવાનું કારણ શું. એ પત્રના જે આપ્યો પેલો પત્ર પ્રભુશ્રીને, અને એની અંદરની એક જ વાક્ય પેલું એવું જબરજસ્ત ચોટ લાગી ગયો, જે વિતરાગ પુરુષની સમાગમ એની ઉપાસના વિના જીવને મુમુક્ષુતા કેમ આવે, અને મુમુક્ષુતા વિના માર્ગ ક્યાંથી મળે? ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધતા, આ વિતરાગ પદ સમજવું છે આપણે, એટલા માટે આ સંદર્ભ લીધો છે આપણે. વિતરાગ પદ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. દ્રવ્યનો પ્રતિબંધ તો નથી, ક્ષેત્રનો પણ નથી, કાળનો પણ નથી, ભાવથી પણ કોઈ પ્રતિબદ્ધ નથી. જગતનો એક પણ ભાવ આ પુરુષને હવે પ્રતિબંધ રૂપ થતો નથી. અને આ જીવ તો દ્રવ્યથી રોકાઈ ગયો છે. મારે સત્સંગ કરવા જવું છે, તમે હાલો ને તો મજા આવશે. જરા બોલો, આને આને મુક્તિના માર્ગે જવું છે, અને કંપની ગોતવા જાય છે કે હાલો તમે જરા ઠીક રહેશે. આપણે આ દ્રવ્ય પ્રતિબંધ છે, મને આના વિના હાલે ને આના વિના ન હાલે ને, મારે આ જોઈએ ને મારે તે જોઈએ ને, મારે આવું પથેણું જોઈએ ને, મારે આવું લાભ ચોપડા જોઈએ ને, મારે આમ રાખવું છે ને, આ બધા દ્રવ્ય પ્રતિબંધ છે. પછી ક્ષેત્ર પ્રતિબંધ. અમારા ગામમાં હોય તો અમે કંઈક કરીએ, નહીં તો નહીં. લ્યો, આ મુક્તિના માર્ગની વાત કરવા નીકળો છો. ક્ષેત્ર પ્રતિબંધથી આગળ જતો નથી. દ્રવ્ય પ્રતિબંધ બસ એને પોતાના ગામ સિવાય કોઈ વાલું લાગતું નથી. ક્ષેત્ર પ્રતિબંધ એને પોતાના સ્થાન સિવાય કોઈ બીજા સ્થાન ઉપાસના, બધે બંધાયેલો, બધે બંધાયેલો. જેમ ઘર સાથે બંધાયેલો એમાં પાસરા સાથે બંધાયેલો. આ દ્રવ્ય પ્રતિબંધ, ભાવ પ્રતિબંધ, આ ક્ષેત્ર પ્રતિબંધ અને કાળ પ્રતિબંધ, આ સમયે થાય ને આ સમયે ન થાય ને, આ સમયે અહીંયા અહીંયા ટેસડો રહ્યો ને અહીંયા ગરમી વધારે, અહીંયા ઠંડી વધારે, આ બધા કાળ પ્રતિબંધ છે. જબરજસ્ત વાત છે. પ્રભુશ્રીને થયું એકવાર કે પરમ કૃપાળુ દેવ અમને વારંવાર કંઈક આમ ટકોર કરે છે તો એને ખબર નથી લાગતી કે અમે કોણ છીએ. એટલે એમણે તો ભોળા ભાવે કીધું કે પ્રભુ, અમે તો બે બૈરી છોડીને આવ્યા છે, એકનો એક દીકરો મૂકીને આવ્યા છે, ચાર મા હતી એને છોડીને આવ્યા છે, બાપ દાદાનો ધંધો મૂકીને આવ્યા છે, અને એટલી જાગીર, જામીનગીરી, ઘરાસ વગેરે બધું ખ્યાલ છે ને આપને, આટલું બધું કેટલો ત્યાગ. કૃપાળુ દેવે કીધું, હા તમે એકને છોડીને કેટલાને ગળે વળગાડ્યા છે, એક મકાન છોડીને કેટલા અપાસરાને ગળે બાંધ્યા, એક છોકરાને છોડીને કેટલા શિષ્યોને ગળે બાંધ્યા, એક સ્ત્રી છોડી કેટલા ઉપર નજર ફેરવો છો. પ્રભુશ્રી લખે છે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. જો તે વખતે ગ્રાન્ડ કેનિયન ફાટી હોત એરિઝોના જેવી, તો આ કહે છે કે હું એની અંદર સમાઈ જાત. ધરતી માર્ગ આપે તો અમે સમાઈ જઈએ. હજી સુધી આવા અમે સાધુ થયા તો પણ અમને ત્યાગ અને વૈરાગ્ય શું નથી ખબર પડતી. હજી શું છોડ્યું છે એની ગણતરી છે, શું છોડ્યું છે એની ગણતરી છે. ઓહો, આ જગતની અંદર એક તણખલાનો પણ સંગ કરવાનો નથી, અને એ જ મારા બંધનું કારણ છે. અહો, જ્ઞાનીઓ તો કહ્યું છે કે કિંચિત માત્ર પદાર્થનું ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે, અને આપણે વધતા પરિગ્રહ અને વધતી સંપત્તિ ઉપર જેની હજી દર્શન છે, દશા છે, એને ત્યાગ વૈરાગ્ય શું કેવી રીતે સમજાય? ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, કેવી ભાવની અપ્રતિબદ્ધતા હશે? કૃપાળુ દેવ તો એવા શબ્દો આપે છે આપણને કે ઝંકારી ને કે માણસ ઊંઘમાં હોય ને તોય જાગી જાય. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે. કે કયો પુરુષ આવો સાહેબ? જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. આવા સંત શોધવા પણ આકરા છે, આવા સાધુઓ શોધવા આકરા છે, આવા આચાર્યો શોધવા આકરા છે. જુદા જુદા ધર્મના સંપ્રદાયના આચાર્યો અમેરિકામાં આવે છે. હવે તો એપ્રિલથી સિઝન શરૂ થઈ જાય છે, ઓક્ટોબર સુધી, અને લાઈન લાગે છે. પણ આવો પુરુષ ક્યાંય નાખી નજર કરતા મળે છે કે જે દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી ને ભાવથી અપ્રતિબદ્ધપણું જેને વર્તે છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, એવા પુરુષને પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ, આ બે શબ્દ છે. એક તો અચળ પ્રેમ, ચલિત ન થાય હવે, જગતનું કોઈ આકર્ષણ મને એના પ્રત્યેના પ્રેમમાંથી ચલિત ન કરી શકે, જગતનું કોઈ બંધન મને એમાંથી મારી દ્રષ્ટિને હટાવી ન શકે, અને સમ્યક પ્રતીતિ એવી હૃદયમાં થઈ છે. કોઈ ચાહે લાખ વસ્તુ કે, આવું પરમ કૃપાળુ દેવના જીવન જેને જાણ્યું છે, જેણે આ પુરુષને ઓળખા છે કે આ પુરુષ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરતો હતો, જીવતો જાગતો, આજથી માત્ર 100 વર્ષ પહેલા એને કોઈ પ્રતિબદ્ધતા ન હતી, એને કોઈને શિષ્ય પણ બનાવ્યા નથી, અને એના ભક્તોને એની નજીક નથી આવવા દીધા. વિશેષતા ખ્યાલ આવે છે? માણસ જો એને કોઈને ભગવાન તરીકે જુએ તો ભક્ત કેટલા વાલા લાગે. આ એવો ભગવાન હતો કે ભક્તને પણ કહ્યું કે જાઓ, દ્રષ્ટિ રાગના બંધન એ પણ ઝેર છે. ભાવ અપ્રતિબદ્ધતા તો ત્યારે સમજાય તો જ દ્રષ્ટિ રાગનું સ્વરૂપ સમજાશે. જીવ તો ક્યાં ને ક્યાં બંધાઈ ગયો છે. આવા વિતરાગ પુરુષને પેલા ઓળખવો, એના ઉપર અચળ પ્રેમ થાય અને એની સમ્યક પ્રતીતિ આવે ત્યારે જીવને માર્ગ મળવાની આ મુમુક્ષુતા ઉત્પન્ન થવાની ભૂમિકા ઉત્પન્ન થાય છે. જ્યારે ત્યારે જો મુમુક્ષુતા ઉત્પન્ન કરવાની આપણામાં જો કોઈ પણ જાતની ઝંખના જાગે, લેબલ તો મળી ગયું છે મુમુક્ષુનું આપણને બધાને, એ ચિંતા નથી, પરંતુ ત્યારે કોઈ આવો અપ્રતિબદ્ધ પુરુષની ખોજ કરશો. કૃપાળુ દેવે એ જ પત્રમાં લખ્યું છે 194માં, કોઈ એવા પુરુષની ખોજ કરશો અને તો મળી આવશે, તો મળી આવશે. અદભુત રહસ્ય છે. તો આ કે છે કે વિતરાગ પુરુષનું વિતરાગ પદ વારંવાર વિચારવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. વિતરાગ પદની ઉપાસના કરવાની, ધ્યાન કરવા યોગ્ય છે. ન બેસે ઉપાસના કરતી વખતે, ખ્યાલમાં ન આવે તો ફરીથી ધ્યાન કરીને એની પ્રતીતિને દ્રઢ કરો. એમણે ખંભાતના મુમુક્ષુ ધર્મજના મુમુક્ષુઓને, ખંભાતના મુમુક્ષુઓને ધર્મજ મોકલા, કબીરપંથી કોઈ સંતના દર્શને મોકલા, અને ત્યાં એણે એક શબ્દ પ્રયોગ કર્યો પોતાનો કે અમારું ઓળખાણ આપો ત્યારે કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. પત્રાંક 167. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, જ્ઞાનાવતાર છે, જ્ઞાનાવતાર છે. ઘણી વાર ઘણી વસ્તુ આપણને પરમ કૃપાળુ દેવની બાબતમાં આ પુરુષને ઓળખવામાં એટલી થાપ ખાઈ જાય છે અને એને એટલા સામાન્ય કરી નાખ્યા છે કે એની હારે 10 જણાને જોડી દેવામાં આપણને વાંધો નથી આવતો. આની તોલે આવી શકે એવો પુરુષ હજી જન્મ નથી. એણે કોઈ એમ કે 1947માં સંકેત પ્રકાશ્યું છું, એ પત્ર એને 45માં લખ્યો છે. અમે જ્ઞાનાવતાર છીએ અને 18 વખત લખ્યું છે અમે જ્ઞાનાવતાર છીએ. 450માં લખે છે કે અજ્ઞાનપણું તો આ દેહ ધારણ કર્યો ત્યારથી નથી. પરમ કૃપાળુ દેવને ઓળખવા, એક આ પુરુષનું ઓળખાણ થાય ને, આ વિતરાગ પદનું એક વાર ઓળખાણ થાય ને, કે વિતરાગ પદ ઇઝ એન એબસ્ટ્રેક્ટ ટર્મ અને શ્રીમદ રાજચંદ્ર એનું પર્સોનિફાઈડ ટર્મ્સ છે. એબસ્ટ્રેક્ટ ભાવવાચક વસ્તુ સમજાતી નથી, પરંતુ આ તો ચરિત્રવાચક પદ છે શ્રીમદ રાજચંદ્ર, એ વિતરાગ પદનું સિનોનિમસ છે. એમણે આ પદની વાતની એમણે જે કરી છે કે અમે ક્યાંય લેપાતા નથી, આત્મા ક્યાંય જોડાતો નથી, ખાવા પીવાના પ્રવર્તન ચાલે છે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. શ્રીમદ રાજચંદ્ર આત્મ સ્વરૂપે જન્મ્યા, સહજાત્મ સ્વરૂપે જીવ્યા, પરમાત્મા સ્વરૂપે વિદાય થયા. આ પુરુષની અવસ્થા પકડો. ઉદય કર્મ આવ્યા તો વિતરાગ રહ્યા અને સહજાત્મ સ્વરૂપ, અને લખ્યું તમે સહજાત્મ સ્વરૂપ, એ સહજાત્મ સ્વરૂપ એટલે આ આવા ઉદયના કારમાં પ્રપંચ અને ઉપાધિના પ્રચંડ યોગની વચ્ચે પણ અમે સહજ આત્મ સ્વરૂપની સ્થિતિમાં છીએ. ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તો પણ અમારી આત્મ શાંતિ સમાધિ યથાવત છે. માથડ ઉપર માથું ન હોય એવો ઉપાધિનો ભીડો છે, અને પછી લખે છતાં આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાધ પામતું નથી. આ વિતરાગ પદ, જીવતો જાગતો વિતરાગ જેવો છે. શ્રીમદ રાજચંદ્રનું જીવન વાંચો. અપ્રતિબદ્ધ પુરુષની કલ્પના કરવી છે કેવો હોય, શ્રીમદ રાજચંદ્રને વાંચો. હી ઇઝ નોટ એટેચ એનીવેર, હી ઇઝ નોટ કમિટેડ ટુ એની વન, હી ઇઝ ઓનલી કમિટેડ ટુ હિઝ સાઉલ. એટલે એને આ જગતના સંપ્રદાયના કોઈ બંધન ન નડ્યા, ભક્તોના કોઈ ન નડ્યા, વાલા દવલાના ન મળ્યા, કોઈના પડખિયા ન થયા, કોઈની તાકાત નહોતી, કોઈની તાકાત શું મજાલ નહોતી. એ પુરુષનું એટલું તેજ તપતું હતું, એની પાછળ કોઈ એના પ્રશંસકો એની આસપાસ ફેરા ફરે એવું ન ઘેરો ગાલી લે. આજકાલ ગુરુઓ ઘેરાઓથી ઘેરાયેલા છે. વિતરાગ પદની ઉપાસના વિના, એનું ધ્યાન કર્યા વિના જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? અને આ પુરુષની ઉપાસના કેવી રીતે કરવી? સત્સમાગમ તો હોય તો કરી શકાય, ઉપાસના ન હોય તોય થઈ શકે. આ પુરુષની ઉપાસના કરવી, ધ્યાન કરવું થઈ શકે છે. 887 ના પત્રમાં એમણે કર્યું, સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહત ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય? પહેલું, વિતરાગ પદની ઉપાસના. બીજું, સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. કેમ કે આ વિતરાગ પદની ઉપાસના ક્યાં કરશો? હવે બીજી વાત કે છે કે મહત ભાગ્યના ઉદય વડે, વિતરાગતા ઉત્પન્ન થવા, મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટેનું એક કારણ મહત ભાગ્યના ઉદય વડે. આપણા જીવનમાં કોઈ એવો પુણ્યનો ઉદય થાય અને આપણા જીવનમાં મુમુક્ષુતા ઉત્પન્ન થાય, અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે. આ જન્મની અંદરના ભાગ્યનો ઉદય નહીં, પણ પૂર્વે કોઈ એ પ્રકારનું એવું શુભ એવું આપણે કર્મ બાંધ્યું છે કે એનો અભ્યાસ થયો છે આપણને આ મુમુક્ષુતાનો, અને એ પૂર્વના અભ્યસ્ત યોગ વડે પણ આ જીવનની અંદર ઘણા જીવોને જન્મજા સહજ એ સંસાર પ્રત્યેની એની વિરક્તિ જોવા મળે છે. નાની ઉંમરની અંદર પણ એ સંસારની પ્રસંગ સંગ પ્રસંગથી વિરક્તિ જોવા મળે છે. એવા ઘણા ચરિત્ર છે. અષ્ટાવક્ર લ્યો, સુખદેવજી લ્યો, ધ્રુવ પ્રહલાદ લ્યો, એવા અનેક પ્રકારના જૈનની અંદર પણ વજ્રસ્વામી વગેરે બધા, હેમચંદ્રાચાર્ય, આ બધા 8-9 વર્ષની ઉંમરે સંન્યાસમાં સંયમ વ્રતની અંદર સ્થિર થઈ ગયા છે. કોઈ વિકલ્પ એને જીવનમાં નથી આવ્યો. આ તો આપણા બધા ભોગી લોકોની બધી તર્ક વિતર્કની વાતો છે કે એને શું ખબર પડે સંસાર શું છે 8 વર્ષની ઉંમરે. અરે ભાઈ, આત્માની ઉંમર 8 વર્ષ નથી એટલી તો ખબર છે ને? પણ આપણે તો દેહ આધારી જ ચિંતન કરીએ છીએ. અજ્ઞાન એ જ મૂળમાં છે. આપણે તો કૃપાળુદેવ એમ કહે છે કે જન્મ ત્યારથી અમારે અજ્ઞાન પણ આ દેહને વર્તતું નથી, અને અહીંયા તો આટલા 70 વર્ષ થયા તો જ્ઞાન કોઈ દી આવ્યું નથી. એટલે પછી આવા પાછા ડાપણ કરીને બોલે, 10 જણા ભેગા થાય એમ, એવી દીક્ષા નો અપાયો. અહીં નિર્ણય તારે લેવાનો છે. તારે લેવી નથી ને તું કોઈને આપી નહીં શક. કામ નથી આપણું. એ હેમચંદ્રાચાર્યને સમજવા, એ યશો વિજયને સમજવા, 3 વર્ષની ઉંમરે એ આખા ભક્તામર સ્તોત્રથી માને ઉપવાસનું પારણું કરાવે. આ જન્મજાત પૂર્વના અભ્યસ્ત યોગ છે. આ શ્રીમદ રાજચંદ્ર 7 વર્ષની ઉંમરે એના જગત ઉપર વૈરાગ્ય કેવો જાગે છે. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ, વિના પરિશ્રમ તે થયો ભવશંકા સી ત્યાંય. શેની શંકા છે? ભવશંકા શેની છે? પુનર્જન્મ છે કે નહીં? અરે કોને આ ચિંતા છે? આ શંકા કોને છે? નાનપણથી જન્મજાત વૈરાગ્ય, આ પૂર્વનો અભ્યાસ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાના 2 કારણ, એક તો આ જન્મની અંદર ભાગ્યનો ઉદય, અને કાં પૂર્વનો અભ્યાસ. પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. આ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ જે અતિ દુર્લભ છે. આ 2 કારણ અતિ દુર્લભ છે. આવો ભાગ્યનો ઉદય પણ થાય કે આપણામાં મુમુક્ષુતા આવે, ભાગ્યના ઉદયથી પૈસો મળે છે અને દુઃખ પણ મળે છે. શુભ અશુભ કર્મના ઉદયથી આપણને ક્યાંક સંસારની અનુકૂળતા મળે છે અને ક્યાંક સંસારમાં પ્રતિકૂળતા પણ મળે છે, પણ મુમુક્ષુતા હજી નથી મળતી. એવું ભાગ્યનો ઉદય થતો નથી. બહુ પરિશ્રમ કરવો પડે છે અને તોય પાછું કારી ફાવતી નથી, કારણ કે અતિ દુર્લભ છે. અને પૂર્વનો અભ્યસ્ત યોગ તો છે જ નહીં. પૂર્વનો અભ્યસ્ત યોગ હોય તો અહીંયા આ કાળમાં આવી દશામાં આપણે પડીએ નહીં. કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે કે જીવને આ કાળની અંદર પૂર્વનું આરાધન પણ નથી, પૂર્વનું આરાધકપણું ન હોવાને કારણે એને આરાધકપણાની રીત પણ ખબર નથી કે આરાધકપણું શું છે. આવી દશા આપણી છે. આ અતિ દુર્લભ છે, પણ સાહેબ આની અંદર પણ તમે ઉપાય બતાવે છે શ્રીમદ રાજચંદ્ર. એના એક એક પત્ર એ સોલ્યુશન ઓરિયન્ટેડ છે, પ્રોબ્લેમ ઓરિયન્ટેડ નથી, ઉકેલ બતાવે છે. શું કરવું? તો કે છે કે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. તે સાચી મુમુક્ષુતા જે અતિ દુર્લભ છે, તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. આ ઉપાસના કરો મહત્પુરુષના ચરણ કમળની. આ મહત્પુરુષ કોણ છે? મહત્પુરુષ એટલે શું? કોણ મહાન? ઇતિહાસના પાત્રો આપણે લઈને બેસી જાય, ફલાણો માન ઢીકણો માન, એની વાત જ નથી. એ મહત્પુરુષની બહુ સાદી વ્યાખ્યા છે.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથજો, સર્વસબંધનુ બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને અંતજો. અપૂર્વયવસર એવો ક્યારે આવશે.
બાહ્યને અભ્યંતર નિર્ગ્રંથતા, સર્વ સંબંધના તીક્ષ્ણ બંધનો છેદવાના, ત્યારે મહત્પુરુષના પંથે જવાની. આ વિચરણ મહત્પુરુષનો પંથ આ છે. આવા મહત્પુરુષની ઉપાસના, જેમણે આવી પ્રકારના સંસારના સર્વ પ્રકારના સૂક્ષ્મ બંધનોને, તીવ્ર બંધનોને જેને છેદ્યા છે, જે બાહ્યને અભ્યંતર રીતે નિર્ગ્રંથ થયા છે, કોઈ ગ્રંથિ એમની રહી નથી, આવો નિર્ગ્રંથનો પંથ મોક્ષ પંથનો ઉપાય છે, ભવ અંતનો ઉપાય છે. આવી નિર્ગ્રંથ દશા જેણે સિદ્ધ કરી છે, એવા પુરુષની ઉપાસનાથી મુમુક્ષુતા જીવને પ્રાપ્ત થાય છે. કૃપાળુ દેવે 422ના પત્રમાં લખ્યું, નિત્ય તેવો પરિચય રાખતા, તે વાત શ્રવણ કરતા, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતા, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. શેનો? તો કે જીવમાં સમાધિ ગુણો જરૂરત સંભવે છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, આવા ગુણોનો પરિચય રાખવો. પરિચય રાખવો. પત્રાંક 143ની અંદર કૃપાળુ દેવે લખ્યું કે નિરંતર એ ગુણોનો પરિચય, અભ્યાસ કરો. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો, નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. જો મુમુક્ષુતા ઉત્પન્ન કરવી છે, કેવી રીતે થાય? તો કે છે કે નિત્ય તેવો પરિચય રાખતા, તે વાત શ્રવણ કરતા, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતા, તે મુમુક્ષુતા એટલે સમાધિ ગુણો સહિતનું ઉત્પન્ન થાય છે. નીચેનો અભ્યાસ ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. પહેલું કામ કષાયની ઉપશાંતતા. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા જ રહો. સર્વ પ્રકારની, એકમાત્ર મોક્ષ અભિલાષ એ સજાત મુમુક્ષુતા ઉત્પન્ન કરવા માટે અભ્યાસ કરતા રહો. શેનો અભ્યાસ કરવો? પત્રાંક 143 પાંચ વાત કીધી છે. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
આ પ્રેઝન્ટ કન્ટિન્યુએશન સ્ટેન્ડ સમજાય છે, કર્યા રહો એટલે અભિલાષા પાછી આજે નિવૃત્ત કે કાલ નવી જાગે, આનું આ જીવનું કઈ ઠેકાણું છે? એટલે લખ્યું કર્યા રહો, કરો એમ ન કીધું, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કરો, એટલે આજ કરી લીધી બધાની નિવૃત્તિ, પછી કાલ અભિલાષા નવી ઉભી નુભી. એટલે લખ્યું કર્યા રહો, કારણ કે આ અભિલાષા ઉભી થવાની છે. સંસારી જીવને સંસારની અભિલાષાઓ જુદા જુદા સ્વરૂપમાં આવે છે અને છેતરે છે. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતા હવે અટકો, સ્ટોપ, નિર્વેદ. જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ. આટલા કાળ સુધી શું કર્યું, શું કર્યું આટલા કાળ સુધી? ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો, અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. બસ તો હવે બધું બંધ કર, હવે ભૂલવાનું બંધ કર, આથડવાનું બંધ કર, રઝળવાનું બંધ કર, અને અનંત પ્રકારની સંસારની વિટમણામાં પડવાનું બંધ કર. ક્યારે થાય? આ મુમુક્ષુતા આવશે પછી શબ્દ આવશે, એ હે ભગવાન, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. પણ મુમુક્ષુતા આવે પછી, હો, ત્યારે પેલાના શરણમાં પાછું ટેકણો નહીં આવે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. હવે આ ભગવાનનું વાક્ય ગળે ઉતરે કરું, આપણે પરિપૂર્ણ સુખી, આપણાથી કેટલાય મલ્ટી મિલિયનેર અહીંયા બેઠા છે આપણી નજર સામે, રોજની એની ગાડીઓ જોઈ છે, એના બંગલા જોઈ છે, એના હાઉસ જોઈ છે, આ બધું, અને આપણે પરિપૂર્ણ સુખી છે એમ માનવું? તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજાઓની અનુકંપા કરો, આવા બધાની તમે દયા ખાઓ કે મરશે હારાઓ. સંસારના વ્યવહાર પ્રપંચની અંદર ગળા ડૂબ રહેલા જીવો, ભોગની સંપત્તિની અંદર ભાન ભૂલેલા જીવો, એની અનુકંપા જીવને થાય, અહો શું થશે, શું ગતિ થશે. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. અહીંયા કહે છે કે એ નિર્વાણનો માર્ગ છે, એટલે અહીંયા આપણને કહે છે કે તેનો નિત્ય તેવો પરિચય રાખતા, તે તેવા શ્રવણ કરતા, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતા, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. આવા ગુણોનું ચિંતવન, આવી સ્થિતિનું ચિંતવન, આ વિતરાગ પદના બધા લક્ષણો છે. કષાયોને સમાવવા, અભિલાષાની નિવૃત્તિ કરવી, આત્મસિદ્ધિમાં તો કહ્યું જ છે, કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, ભવનો ખેદ કરો કે હવે આ ભવ ન જોઈએ. જો ટળતો હોય તો જન્મ ટાળવો છે, મરણ અનિવાર્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે. આપણી નજર, આપણો ભય મૃત્યુ ઉપર છે, જન્મ ઉપર નથી. વી સેલિબ્રેટ અવર બર્થડે, એને ખબર નથી બેવકૂફને કે જે જન્મો છે તો મરવાનો છે, ઊંધે કાન મરવાનો જ છે. મરણ એ તો દુઃખની ઉત્પત્તિ કરશે પાછો, આ મરણ બીજો જન્મ આપશે. જ્ઞાની કહે છે જન્મને ટાળવાનો પ્રયત્ન કરો, જન્મ દુઃખનું મૂળ છે. જન્મ શરૂ થયો એટલે કર્મબંધ શરૂ થયા પાછા ફરીથી. જ્ઞાની કહે છે કે તે એનો એવો આ બધા ગુણોનો પરિચય રાખો. બીજો એક ઉપાય, મુમુક્ષુતા ઉત્પન્ન થવાની પદ્ધતિ એક, વિતરાગ પદની ઉપાસના, વિતરાગ પુરુષનો સત્સમાગમ અને એનું ધ્યાન. બીજો, આવા બધા ગુણો છે એનો નિત્ય વિચાર પરિચય. એની પહેલાની એક વાત મૂકી કે કા મહત ભાગ્ય અને કા પૂર્વનો અભ્યસ્ત, પણ એ તો અતિ દુર્લભ છે અને એ જ્યારે શક્ય નથી ત્યારે શું કરવું? તો કે ત્યારે તો તારે સત્સંગ નિરંતર કર્તવ્ય છે. એ સત્સંગ, એમાં મહત્પુરુષના ચરણકમળની ઉપાસના કરો. એ મહત્પુરુષના ચરણકમળની ઉપાસના પછી ત્રીજું પગલું મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે, તો કે છે તું આ પ્રકારનો પ્રયાસ કર કે કસાયને ઉપશાંત કરો, અભિલાષાને નિવૃત્તિ કરો, પૂર્ણ સુખી છો એમ માનો, બીજાની અનુકંપા કરો, ભવનો ખેદ લ્યો આત્મામાં, ક્યાં જન્મ મરણ અનંત કર્યા છે હવે કેટલા કરવા છે, હે જીવ હવે બહુ થયું, આવી પ્રકારનું વિચાર કરે અને આવા એક સત્પુરુષના વચનમાં શ્રદ્ધા રાખે, તો એને ફરી ફરી વિચારવાનું, ફરી ફરીને પુરુષાર્થ કરવાનું, એ પણ મુમુક્ષુતા ઉત્પન્ન થાય. હજી મુમુક્ષુતા ઉત્પન્ન કરવાનો ઉપાય આ પરમ કૃપાળુ દેવ બતાવે છે. 254 ની અંદર કહે છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. બહુ જબરજસ્ત વાત મૂકી છે. એક મુમુક્ષુતા ઉત્પન્ન કરવા માટેનો આ પાંચમો માર્ગ બતાવ્યો. આ માર્ગને બીજા કોઈ સાથે સંબંધ નથી. અત્યારે તો પોતે દોષથી ગ્રહિત છે, અનેક પ્રકારના, અનંત પ્રકારના. એટલે કૃપાળુ દેવે આ માર્ગ ઉપર ચડવા માટે મુમુક્ષુને પરમાર્થ માર્ગના પ્રારંભ કરવા 20 દોહરાનું રાડજની તળાવડીના કાંઠે લખી દીધા. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. હું અનંત દોષનું ભાજન છું. બોલીએ છીએ, ખ્યાલ આવે છે કે હું દોષનું ભાજન છું? એટલે કોઈ પણ દોષને ઉત્પન્ન થવું હોય, કોઈ પણ દોષને ઉત્પન્ન થવું હોય તો એને માટેની યોગ્ય ભૂમિકા વાળો એવો આ મારો જીવ છે. ગમે તે દોષને આઈ કેન ગીવ એ નરિશમેન્ટ બર્થ. હું કોઈ પણ દોષ મારામાં ઉત્પન્ન થઈ શકે એવું છે. આઈ એમ સકમ ટુ ઇટ. અનંત દોષ છે, એ અનંત દોષના ભાજન રૂપે હું છું. જેમ કોઈ એક ધરતી સારી હોય તો કે એવી સરસ મજાની આ ધરતી છે કે જે નાખો એ ઉગશે. જાઓ, જે નાખો એ ઉગશે. અને આ જગતની અંદર કે છે કે જે દોષને ઉત્પન્ન થવું હોય એ ક્યાંય તમારી અનુકૂળતા ન આવતી હોય તો અહીંયા આવી જાઓ, તૈયાર જ છું. હું તો દોષ અનંતનું ભાજન છું. હે પ્રભુ, તમને વાત શું કરવી? એક પણ ગુણ મારામાં ઉગી શકે એમ નથી, અને એક કઈ દોષને હું ઉગાડ્યા વિના રહેવાનો નથી. આવી તો મારી અવસ્થા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાર, દીઠા નહીં નિજ દોષ તો તરી એ કોણ ઉપાય. આ દોષનું ભાજન, આ દોષનું પાત્ર, આ દોષની ભૂમિ ભક્તામર સ્તોત્રમાં માનતું સુરીશ્વરજી મહારાજ અરિહંત પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, તને મેં સ્વપ્નમાં પણ દોષ સાથે જોયા નથી. આમ તો નથી જ જોયા, તને સ્વપ્નમાં પણ એવો તો નિર્દોષ છો. પ્રભુની આવી નિર્દોષ અવસ્થા છે. અને પોતાની અવસ્થામાં પ્રભુ કહે છે અધમ અધમ અધિકો પતે સકળ જગત માં એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. સ્થિતિ તો અમારી પ્રભુ એ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃપાળુ દેવ કહે છે કે હવે મુમુક્ષુતા ઉત્પન્ન કરવી છે તો હું અત્યારે આ સ્થિતિમાં છું. નથી પૂર્વનો અભ્યસ્ત યોગ, નથી મહત પુણ્યનો ઉદય, નથી વિતરાગ પદનું કોઈ જ્ઞાન, નથી કોઈ સત્સમાગમ કે જેના બળથી, જેના કારણથી કોઈ મુમુક્ષુતા મારા જીવનમાં ઉત્પન્ન થઈ શકશે. હવે પોતાના દોષ જોવામાં અપક્ષપાત પણ બહુ કઠિન શરત છે. પોતાની બદલે જો બીજાને મૂકી દીધું હોત ને તો આપણે તો ગંગ નાયા. વાહ પ્રભુ વાહ, તમે કયો એટલા બતાવી દઉં. અને ડાયા તો એવા છે કે ભગવાન તમારે બતાવું. પણ પ્રભુએ એક શબ્દ મૂકી દીધો, પોતાના દોષ દીઠા નહીં નિજ દોષ. પરદોષ કીધું હોત તો આપણે બધાય ભગવાન માર્ગની ભક્તિ બમણા ઉત્સાહથી કરત, કેમ કે એમાં આપણે નિષ્ણાત છીએ. બહુ મુશ્કેલ છે પોતાના દોષ જોવા એ વાત. પણ પછી બીજું શું કીધું? અપક્ષપાતપણે. હવે આ તો વળી મોટી એક મૂંઝવણ, ઘણા લોકો ફેશન ખાતર પોતાના દોષ જોતા હોય. જો મને આ નહીં ગમે, મને કે આવી ટેવ પડી ગઈ છે, મારામાં આવું છે એટલે તમારે આવું કરવું પડશે, એ પોતાના દોષ બતાવી બતાવીને આપણને હેરાન કરતો હોય અને એના દોષનું પાછું એને આમ આનંદ વર્તતો હોય. કારણ કે પોતાના દોષમાં એને પક્ષપાત છે કે મારો દોષ એ સારો છે, એ સારું છે, ક્રોધ છે તો જ બધા ઠેકાણે હાલે છે, ને તો આ કોઈ હરખા હાલે એમ નથી. બોલો લ્યો, પોતાના દોષની અંદર આને ગુણ પણ દેખાય છે, પક્ષપાત દેખાય છે કે મારો દોષી દોષ નથી, બીજાનો દોષી દોષ છે, નહીં તો આ બધું કેમ વ્યવસ્થા રહી. ભાઈ તું તો લોભી છો, એ લોભ તો રાખી તો જ ભેગું થાય, નહીં તો આ બેલેન્સ કેથી થતું હોય. બોલો લ્યો, અનેક પ્રકારના પોતાના દોષને જીવ કેવી પ્રકારનો અપક્ષપાત પણ નથી કે દોષી દોષ છે અને દોષ નિર્મૂળ કરવા જ પડે, એ મારું કલંક છે અને એને માટે મને શરમ છે. આ તો બધા લાજતા નથી, ગાજે છે પોતાના દોષ ઉપર. દોષ છે એને ગાય બતાવે, એનું મહત્વ સ્થાપિત કરે, દોષ છે એની માન્યતા ઉત્પન્ન કરાવે. કૃપાળુ દેવે નહીં પણ આનંદ ધનજી મહારાજે એક સરસ મજાની પંક્તિ મૂકી છે.
ગચ્છને ભેદના નયણની હાડતા તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણા દિસ કાજ કરતા થકા.
આ બધા ગચ્છમતને ભેદમાંથી નવરા થતા નથી અને તત્વની વાત કરતા શરમાતા નથી તમે, તત્વની વાત કરતા ન લાજે, તને લાજ નથી, શરમ નથી, તત્વની વાત કરસ. અને ભેદ મત ગચ્છ પંથ સંગાડા સંપ્રદાય નાના નાના સંકીર્ણ જૂથ ગ્રુપ આશ્રમ અનેક પ્રકારના ભેદની અંદર તું બંધાયેલો છો અને વાત તત્વની કરસ, તત્વની વાત કરતા ને લાજે. એમ પોતાના દોષની અંદર આ બધા આપણા દોષ છે, મારી સંકીર્ણતા, મારું બંધિયારપણું, મારો વિશાળતાનો અભાવ, મારામાં સરળતાનો અભાવ, મારું મધ્યસ્થપણું નથી, આ બધા મારા દોષ છે. એ દોષ ઉપર પોતાને એ દર્શન કરવું જોઈએ અપક્ષપાતપણે, એટલે એનો મતલબ કે દોષી દોષ જ છે, ગમે તે સ્થિતિમાં દોષી દોષ છે, એ દૂર થવો જ જોઈએ. દોષના પોટલા બાંધીને કોઈ મોક્ષે જઈ શક્યું છે ખરું? થોડોક દોષ છે એમ કહીએ આપણે, થોડોક ચાલે ખરો? મોક્ષમાં જવા માટે થોડો દોષ હોય તો ચાલે એવું ખરું? ન ચાલે, દોષી દોષ જ છે, એ દોષ નિર્મૂળ થયા વિના એ જઈ શકાય નહીં. રાગ એ દોષ છે, પોતાના પ્રત્યેનો રાગ એટલે પોતાના દોષ છે, કેવા લાગે ગુણ એનો મહિમા, અને ઇટ એડ્સ ટુ હિઝ પર્સનાલિટી એમ માને, પોતાના દોષને પોતાનો. મારે તો આ રીતે બે વાર ચા, મને તો ફર્સ્ટ ક્લાસ પકડ ચા જોઈ. અરે ભાઈ તારો દોષ છે, પેલા તું એમ નક્કી કર કે મારો દોષ છે, આ ઇટ ઇઝ માય વીકનેસ. એ વીકનેસની બદલે ઘણા શું કરે, ઘણા આપણા ઉપર ટોકી દો, એવા હાવી થઈ જાય. છે પોતાનો દોષ પણ એને એમાં અપક્ષપાત દ્રષ્ટિ ન હોવાને કારણે એ પોતાના દોષને સુપ્રીમ બનાવીને પોતાની પર્સનાલિટીને પાસું બનાવે છે. હવે આવો જયારે માન્યતા હોય ત્યારે આ દોષ નીકળે કેવી રીતે? અને પછી બીજા એના ભગતડા હોય શું કરે? વાહ, તમારે તો આ જોશે, એ બસ હી લાઇક્સ ઇટ, હી વોન્ટ્સ ઇટ. અને પછી એમાં બોસ હોય જેની પાસેથી આપણે કંઈક પૈસા કમાવા હોય તો એને આપણે બધા એના અવગુણોને પોષણ આપીએ. શું કામ આપીએ? કે એ અવગુણ માનતો નથી અને આપણે એના અવગુણથી કામ લેવું છે, એનો અવગુણ એ જ આપણે એની પાસેથી કામ લે. પરમાર્થ માર્ગમાં આવી એક કઈ કામગીરી ચાલે નહીં. ભગવાન કુંદકુંદાચાર્યજીએ બહુ સરસ મજાનું એક કંડિકા આપી. રાગ નામનો દોષ હોય, કણીઓ રહી જાય, એક અંશ, એક કણી રાગની, તો પણ એની સ્થિતિ શું થાય? એ કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. 14 પૂર્વનો ધારણકાર આગમધર હોય તો ભલે રહ્યો, પણ એક દોષ અણુ માત્ર પણ એનામાં છે તો એ જીવ આત્માને જાણતો નથી. વિતરાગ પદમાં અંશ દોષની પણ કોઈ માન્યતા છે નહીં, અંશ પણ ચાલે નહીં. માટે દોષ માટે જેને કોમ્પ્રોમાઇઝ કરે, દોષને ગુણમાં ખતવણી જે કરે, દોષી મારી એક વિશેષતા છે આવી વિલક્ષણતામાં જે ખતવણી કરે, આ જીવો તો હજી મુમુક્ષુતાના માર્ગથી લાખો ગાવ દૂર છે. બીકોઝ હી ઇઝ પ્રાઉડ ઓફ હિઝ ફોલ્ટ્સ. દોષને પેલા દોષ તરીકે સ્વીકાર કરતા નથી. એટલે જ્ઞાનીએ કહ્યું, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પુષ્પમાળા 14 વર્ષની ઉંમરે લખાણી છે, પુષ્પમાળા 14 વર્ષની. એક એક વાક્ય આપણને આમ સતેજ અને સજાગ કરી દે છે જીવનમાં શું કરવું. એ 106 વાક્ય સુધી લખ્યા પછી 107મું વાક્ય પરમ કૃપાળુ દેવ કે છે, આ સઘળાને હું ટૂંકામાં કહી દઉં છું. એનું તાત્પર્ય એ કે દોષને ઓળખી દોષને ટાળવા. 106 સુધી, ભાઈ તું રાજા હોતો, તું રંક હોતો, તું રાજપત્ની હોતો, તું દીન હોતો, તું માણસ હો, નોકર હો, શેઠ હો, શ્રીમંત હો, બધું લખ્યું. તારે સમયનું આટલું આયોજન કરવું, ધર્મમાં આવી રીતે પ્રવર્તન કરવું, આ બધું કર્યા પછી 107મા વાક્યમાં આ ભગવાન લખે છે કે ટૂંકામાં એ સઘળાનું તને તાત્પર્ય કહી દઉં.